નમસ્કાર અને સ્વાગત છે આજના આપણા ચિંતનમાં. આજે આપણે ભારતીય કાવ્યશાસ્ત્રના એક એવા રસપ્રદ પાસાને સમજવાના છીએ જે કલાના અનુભવના મૂળમાં છે, સ્થાયી ભાવ અને સંચારી ભાવ. આપણે રોજબરોજ કેટલાય ભાવો અનુભવીએ છીએ, પણ જ્યારે કોઈ કવિતા વાંચીએ કે નાટક જોઈએ ત્યારે આ ભાવો કેવી રીતે એક અનોખા આસ્વાદમાં એટલે કે રસમાં પલટાઈ જાય છે, આ સમજવા માટે આપણા આચાર્યોએ એમ કહીએ ને કે ભાવોનો એક સરસ માળખું બનાવ્યું છે. આપણી આજની ચર્ચાનો આધાર છે રસમીમાંસા, સ્થાયી અને સંચારી ભાવોના કેટલાક અંશો. તો આપણો પ્રયાસ રહેશે કે આ સ્થાયી અને સંચારી ભાવો શું છે, એમની જરૂર કેમ પડી, કલા માણવા માટે તેમનું શું મહત્વ છે, અને હા, એમના વિશે વિદ્વાનો શું અલગ અલગ વિચારે છે તે બધું જ એમ કહે ને સરળ રીતે સમજીએ. તો ચાલો શરૂ કરીએ. પહેલો સવાલ તો મનમાં એ જ થાય કે આ ભાવોના ભાગલા પાડવાની જરૂર જ શું પડી. મનમાં તો કેટલી બધી લાગણીઓ ઉછળતી હોય છે.
હા, બરાબર.
અને બધા ભાવો કઈ એક સરખા તીવ્ર કે મહત્વના પણ નથી હોતા, ખરું ને?
બિલકુલ. એટલે જ કદાચ જાણકારોએ બે મુખ્ય પ્રકાર પાડ્યા, સ્થાયી ભાવ અને સંચારી ભાવ. અહીં મુખ્ય વિચાર એ છે કે સ્થાયી ભાવો એવા છે જેમાં કાવ્ય કે નાટકની સામગ્રી ભળે ત્યારે તે રસ બની શકે, એટલે કે પૂરો માણી શકાય એવો અનુભવ. એમને સ્થાયી એટલે કયા, કારણ કે આપણા મનમાં સંસ્કાર રૂપે બીજા ભાવોની સરખામણીમાં વધુ લાંબો સમય ટકનારા, વધુ ઊંડા મૂળવાળા મનાય છે, જાણે આપણા સ્વભાવનો એક હિસ્સો.
અચ્છા.
બીજી બાજુ સંચારી ભાવો એ તો ક્ષણિક છે, વીજળીના ચમકારા જેવા. સ્ત્રોતમાં સરસ ઉદાહરણ છે, સ્થાયી ભાવ સમુદ્ર જેવો ગણાય તો સંચારી ભાવો એમાં ઉઠતા અને ક્ષમતા મોજા જેવા.
વાહ, સરસ ઉપમા છે.
હા, એ આવે, સ્થાયી ભાવને જગાડે, પોષે અને પછી પાછા એમાં જ મળી જાય. મતલબ કે સંચારી ભાવો એકલા નથી આવતા, એ કોઈક સ્થાયી ભાવના સાથીદાર તરીકે જ દેખાય છે.
અને આ આખી વાતનો પાયો તો છેક ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં નખાયેલો છે, બરાબર?
હા, બિલકુલ. ત્યાંથી જ શરૂઆત થઈ.
એમણે 8 સ્થાયી ભાવો ગણાવ્યા હતા. રતિ એટલે કે પ્રેમ, હાસ એટલે હાસ્ય, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા એટલે કે ઘૃણા કે સુગ, અને વિસ્મય એટલે આશ્ચર્ય.
બરાબર, આ 8 મુખ્ય.
અને આ જ ભાવો જ્યારે કળામાં એવી રીતે રજૂ થાય કે આપણને આસ્વાદ મળે ત્યારે એમાંથી શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત રસ જન્મે છે. પણ મને એ વાતની થોડી નવાઈ લાગી કે ભરત મુનિએ શાંત રસને શરૂઆતમાં ગણ્યો જ નહોતો.
હા, એ રસપ્રદ મુદ્દો છે. કદાચ એ સમયમાં એમ મનાતું હશે કે શાંતિનો ભાવ નાટકના મંચ પર બતાવવા માટે બહુ નાટકીય નથી, એટલો આકર્ષક ન બને.
બની શકે.
પણ પછીના ઘણા આચાર્યોએ કહ્યું કે ના, શાંત રસ પણ એટલો જ મહત્વનો છે, અને એમણે 9મા રસ તરીકે શાંત રસનો સ્વીકાર કર્યો.
અચ્છા.
એના સ્થાયી ભાવ તરીકે શમ એટલે મનની શાંતિ, અથવા નિર્વેદ એટલે કે દુનિયામાંથી રસ ઉડી જવો, એક પ્રકારનો વૈરાગ્ય એને ગણાવ્યો.
ઓકે, તો 9 સ્થાયી ભાવ થયા, અને સંચારી ભાવો કેટલા?
હા, હવે સંચારી ભાવોની વાત કરીએ તો સામાન્ય રીતે તેમની સંખ્યા 33 ગણાય છે.
33?
હા, જેમ કે નિર્વેદ, ગ્લાનિ એટલે કે થાક, શંકા, અસૂયા એટલે ઈર્ષ્યા, મદ એટલે અભિમાન વગેરે વગેરે. પણ સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે આ 33ની સંખ્યા તો એક શરૂઆત જેવી છે, આ સિવાય પણ બીજા ઘણા ભાવો સંચારી બની શકે છે.
એટલે આ યાદી સંપૂર્ણ નથી.
ના, બિલકુલ નહીં. અને પેલો નિર્વેદ ભાવ છે ને, જે શાંત રસનો સ્થાયી ભાવ પણ ગણાયો,
હા,
એને સંચારી ભાવોમાં પણ ગણ્યો છે.
ઓ, આ કેવી રીતે? એક જ ભાવ બે અલગ અલગ ખાનામાં?
હા, એ જરા સમજવા જેવું છે. એનું સમાધાન એમ કરાયું છે કે જો સંસારનું તત્વનું સાચું જ્ઞાન થવાથી વૈરાગ્ય આવે તો એ નિર્વેદ સ્થાયી ગણાય, જે શાંત રસ તરફ લઈ જાય.
બરાબર.
પણ જો કોઈ મનગમતી વસ્તુ છીનવાઈ જાય કે કોઈ દુઃખદ ઘટના બને અને એના કારણે ક્ષણિક ઉદાસી કે દુનિયા પરથી મન ઉઠી જાય અચાનક, તો એ નિર્વેદ સંચારી ભાવ ગણાય, ક્ષણિક ગણાય.
સમજાયું. એટલે કારણ પર આધાર રાખે છે. તો સ્થાયી અને સંચારી વચ્ચેનો સંબંધ વધુ સ્પષ્ટ થયો. સ્ત્રોતમાં શ્રી રાવી પાઠકનો એક મત ટાંક્યો છે. તેઓ કહે છે કે સંચારી ભાવ હંમેશા કોઈ બીજા ભાવનું પરિણામ હોય છે, જેમ કે ચિંતા શા માટે થઈ, તો કહી શકાય કે પ્રેમને કારણે. પણ પ્રેમ શા માટે થયો એ ન પૂછાય, કારણ કે પ્રેમ તો સ્થાયી છે. પણ શું સ્થાયી ભાવ હંમેશા કારણ વગર જ હોય? મને એવું લાગે છે કે ક્યારેક તો મુખ્ય ભાવ પણ કોઈ કારણસર જ ઊભો થતો હોય ને. શું કહું છો?
તમે બરાબર મુદ્દો પકડ્યો છે, અને સ્ત્રોત પણ શ્રી પાઠકના આ વિચારની મર્યાદા બતાવે છે. એ ખરું કે સંચારી ભાવો કોઈ કારણથી જન્મે છે, પણ એનો મતલબ એ નથી કે સ્થાયી ભાવો હંમેશા અકારણ જ હોય.
હા,
સ્ત્રોત યાદ અપાવે છે કે શોકનો સ્થાયી ભાવ જ મોટાભાગે કોઈના પ્રત્યેના પ્રેમ કે વાત્સલ્યના તૂટવાથી કે અભાવથી જન્મે છે. ખરું ને?
બરાબર.
એટલે શોકનું કારણ પણ પ્રેમ હોઈ શકે છે. એટલું જ નહીં, ભરત મુનિ પોતે પણ જે 8 રસ ગણાવે છે એમાં શૃંગાર, રૌદ્ર, વીર અને બીભત્સને જ મુખ્ય માને છે.
અચ્છા.
હા, જ્યારે હાસ્ય, કરુણ, અદ્ભુત અને ભયાનક રસને તો આ મુખ્ય રસોમાંથી જ પેદા થતા કે તેમના પરિણામ રૂપ ગણાવે છે.
ઓ, જેમ કે?
જેમ કે વીર રસમાંથી અદ્ભુત રસ, શૃંગારમાંથી હાસ્ય
વગેરે.
એટલે કહેવાનો મતલબ એ કે સ્થાયી ભાવો પણ બીજા ભાવો સાથે જોડાયેલા છે. એ સાવ સ્વતંત્ર કે નિરપેક્ષ નથી હોતા.
આ બધી વાત સાંભળીને મનમાં સવાલ થાય કે શું આજના સાયકોલોજી પ્રમાણે, આજના મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ બધું બંધબેસતું આવે છે? ખાસ કરીને સ્થાયી ભાવો, જે આપણને મૂળભૂત જન્મજાત લાગણીઓ જેવા લાગે.
જુઓ, આજના મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો થોડી ગૂંચવણ ઊભી થાય એમ છે. જેમ કે ગર્વ જેવો ભાવ, જે સંચારી ગણાયો છે, તેને પણ કેટલાક મનોવૈજ્ઞાનિકો મૂળભૂત ભાવ માની શકે.
બરાબર.
પણ એથી વધુ મહત્વની વાત સ્ત્રોતે ઉઠાવે છે કે પેલા જે 33 સંચારી ભાવોની યાદી છે ને,
હા, 33ની યાદી,
એમને જો મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો એ એક જ પ્રકારની વસ્તુઓ નથી, એમાં ભેળસેળ છે.
એટલે શું શું છે એમાં?
એમાં શંકા, ગર્વ, હર્ષ, ચિંતા જેવા ભાવો, એટલે કે ઇમોશન્સ છે. તો ચપલતા, આવેગ જેવા ભાવની તીવ્રતા દેખાડતા આવેગો, એટલે કે ઇમ્પલ્સીસ પણ છે. વળી મતિ, તર્ક, સ્મૃતિ જેવી મગજની ક્રિયાઓ, એટલે કે કોગ્નેટિવ સ્ટેટ્સ પણ છે. અને તો શ્રમ, આળસ, ઊંઘ, માંદગી, મરણ જેવી શારીરિક સ્થિતિઓ, એટલે કે ફિઝિકલ સ્ટેટ્સને પણ સંચારી ભાવ કહી દીધા છે.
બાપરે, આ તો બધું ભેગું કરી દીધું લાગે છે. મતલબ કે વૈજ્ઞાનિક રીતે આ વર્ગીકરણ બહુ ટકે એવું નથી.
હા, એટલે જ. એટલે જ સ્ત્રોતનું તારણ એ છે કે આ સ્થાયી સંચારીના વર્ગીકરણને આજના મનોવિજ્ઞાનના ચશ્માથી ચકાસવાનો બહુ ફાયદો નથી. આ વર્ગીકરણનો મુખ્ય હેતુ વૈજ્ઞાનિક ચોકસાઈ નહોતો, પણ કળાના અનુભવ, એટલે કે રસાનુભવને સમજવા અને સમજવા માટે એક વ્યવહારુ, એક કામચલાઉ ગોઠવણ કરવાનો હતો.
અચ્છા, એક ફ્રેમવર્ક જેવું.
હા, બરાબર. કાવ્યશાસ્ત્રીની દ્રષ્ટિએ જ જો આ ભેદને સમજવો હોય તો કદાચ આસ્વાદ્યતા, રિલેશિબિલિટી, એટલે કે કયો ભાવ વધુ માણી શકાય છે તેના આધારે વિચારી શકાય. પણ એમાં એ પાછા મતભેદ તો છે જ.
આસ્વાદ્યતાની વાત આવી એટલે આચાર્ય રામચંદ્ર શુક્લનો એક મત સ્ત્રોતમાં છે જે થોડો અલગ લાગે છે. એ કહે છે કે આપણે વાર્તાના પાત્રના સ્થાયી ભાવોને તો અનુભવી શકીએ છીએ, એનો આસ્વાદ લઈ શકીએ. જેમ કે પાત્ર દુઃખી હોય તો આપણને પણ થોડું દુઃખ લાગે.
હા,
પણ પાત્રના સંચારી ભાવોને આપણે ફક્ત જાણીએ છીએ, અનુભવતા નથી. જેમ કે પાત્ર ચિંતા કરે તો આપણને ખબર પડે કે એ ચિંતામાં છે, પણ આપણને એ ચિંતા ન થાય. આ વાત કંઈ ગળે ઉતરે એવી નથી લાગતી.
તમે સાચા છો, આ વિચાર થોડો અટપટો છે, અને સ્ત્રોત પણ તેની સામે સવાલ ઉઠાવે છે.
હા, કારણ કે
સ્ત્રોત કહે છે કે આ વાત થોડી અસંગત લાગે છે. જો પાત્રનો સ્થાયી ભાવ શોક આપણે અનુભવી શકતા હોઈએ, તો એ શોકને જ પોષતો સંચારી ભાવ ચિંતા કેમ ન અનુભવી શકીએ?
બરાબર, એ જ સવાલ થાય.
વાત એમ છે કે અંતે તો સ્થાયી ભાવ જ રસની પૂરી કક્ષાએ પહોંચે છે, એ ખરું. પણ એ ભૂલવું ન જોઈએ કે આ કક્ષા સુધી પહોંચવા માટે સંચારી ભાવનો સાથ અનિવાર્ય છે. એમના વગર ન ચાલે. સંચારી ભાવો વગર સ્થાયી ભાવ રસ બળી જ ન શકે. એટલે કદાચ વધુમાં વધુ એમ કહી શકાય કે સ્થાયી ભાવ સંચારી ભાવ કરતાં વધુ આસ્વાદ્ય છે.
વધુ આસ્વાદ્ય કેમ?
કારણ કે લાંબો સમય ટકે છે, અને કવિ કે લેખકને તેને વિસ્તારથી બતાવવાનો મોકો મળે છે. સંચારી તો આવે ને જાય.
ઓકે, એટલે તીવ્રતા કે સમયગાળાનો ફરક.
હા, કદાચ એવું કહી શકાય. તો અહીં મુખ્ય શીખ એ મળે છે કે ભલે સ્થાયી ભાવ મુખ્ય હોય, સંચારી ભાવો વગર રસનો અનુભવ અધૂરો છે, અને બંને એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે.
અને આ ગૂંચ અહીં જ અટકતી નથી, ખરું ને? સ્થિતિ ત્યારે વધારે જટિલ બને છે જ્યારે આ ભેદરેખાઓ સાવ ભૂંસાઈ જતી લાગે.
હા હા,
સ્રોત કહે છે કે ક્યારેક તો એક સ્થાયી ભાવ પોતે જ બીજા સ્થાયી ભાવલો સંચારી બની જાય છે. આ તે કેવી રીતે?
બરાબર, આ વાત તો જૂના આચાર્યોએ પણ નોંધી છે. ખુદ આચાર્ય રામચંદ્ર શુક્લ, જેમણે પેલો આસ્વાદ્યતાનો ભેદ પાડ્યો,
હા એમણે જ,
હા, એ પોતે રામાયણમાંથી મંત્રાનું ઉદાહરણ આપીને સ્વીકારે છે કે મંત્રામાં જે ક્રોધ દેખાય છે, જે સામાન્ય રીતે સ્થાયી ભાવ છે.
હા, ક્રોધ સ્થાયી ભાવ છે.
તે ખરેખર તો તેની ઈર્ષ્યા, જે સંચારી ભાવ ગણાય છે, તેને મદદ કરતો સંચારી ભાવ બનીને આવે છે. એટલે કે ક્રોધ અહીં ઈર્ષ્યાનો સંચારી બન્યો.
ઓ,
એટલે એક સ્થાયી ભાવ બીજાનો સંચારી બની શકે?
બરાબર.
આનાથી એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું આ વર્ગીકરણ હંમેશા લાગુ પડે છે? સ્ત્રોત અહીં શેક્સપિયરના પ્રખ્યાત નાટક અથેલોમાં ઇયાગોના પાત્રનું ઉદાહરણ આપે છે.
હા, ઇયાગો.
ઇયાગોમાં જે ઈર્ષ્યા અને વેરની ભાવનાનું લાંબુ, ઊંડું અને સતત નિરૂપણ થયું છે, શું તેને ફક્ત એક ક્ષણિક, મદદનીશ, સંચારી ભાવ કહી દેવાય?
ના કહી શકાય. એ તો એના પાત્રનો મુખ્ય આધાર લાગે.
બરાબર. શું એ લગભગ સ્થાયી ભાવની કક્ષાએ નથી પહોંચી જતો? આવી બધી જટિલતાઓ છતાં સ્ત્રોતનું માનવું છે કે સ્થાયી સંચારીનું આ જૂનું વર્ગીકરણ સાવ નકામું નથી.
એમ શા માટે?
કારણ કે ઓછામાં ઓછું એટલું તો ચોક્કસ કહી શકાય કે જે ભાવોને સ્થાયી કહેવાયા છે, જેમ કે રતિ, હાસ, શોક,
હા,
તેમની વાસના એટલે કે આપણા મનમાં તેમના સંસ્કાર બીજા ભાવો કરતાં વધુ ઊંડા અને પાકા હોય છે.
આજના મુખ્ય મુદ્દાઓ શું રહ્યા? ચાલો ફટાફટ એકવાર જોઈ લઈએ જેથી સ્પષ્ટ થાય.
હા, ચોક્કસ.
પહેલું તો એ કે સ્થાયી અને સંચારી ભાવોનું વર્ગીકરણ એ ભારતીય કાવ્યશાસ્ત્રે આપેલી એક સમજ છે, એક માળખું છે, કે આપણા મનના ભાવો કઈ રીતે કલાના અનુભવ એટલે કે રસમાં પલટાય છે.
બરાબર.
કેવી રીતે એ આસ્વાદ બને છે.
બીજું, સ્થાયી ભાવો પાયાના અને વધુ ટકી રહેનારા છે, જાણે સમુદ્ર જેવા, જ્યારે સંચારી ભાવો ક્ષણિક છે, મોજા જેવા, જે સ્થાયી ભાવોને મદદ કરે છે, પુષ્ટિ આપે છે.
હા, સ્થાયી ભાવ એ મુખ્ય નદી છે. સંચારી ભાવો તેને મળતી નાની નદીઓ જેવા છે, જે તેને સમૃદ્ધ બનાવે છે.
સરસ.
અને ત્રીજું, ભલે આચાર્યોએ ચોક્કસ યાદીઓ આપી છે, જેમ કે 8+1 સ્થાયી, 33 સંચારી, કરણનું મૂલ્ય કોઈ વૈજ્ઞાનિક ચોકસાઈમાં નથી,
ના,
પણ કલાના આસ્વાદને સમજવા અને તેનું વિશ્લેષણ કરવા માટે તે એક ઉપયોગી સાધન, એક વૈચારિક ઓજાર પૂરું પાડે છે.
અને એ ચોક્કસ યાદ રાખવા જેવું છે કે રસના અનુભવને ભરપૂર અને ઊંડો બનાવવા માટે સંચારી ભાવો ખૂબ જ જરૂરી છે. ભલે રસ બનવાની મુખ્ય તાકાત સ્થાયી ભાવોમાં હોય, સંચારી વગર એ અધૂરું રહે.
હા, એમનો સહકાર અનિવાર્ય છે.
બિલકુલ. આ આખી ચર્ચા ખરેખર તો આપણા મનના ભાવોની દુનિયા કેટલી જટિલ છે અને કલાકારો તેને કેટલી સૂક્ષ્મતાથી રજૂ કરે છે તે દર્શાવે છે.
અને અંતે સાંભળનારાઓ માટે એક વિચારવા જેવો મુદ્દો. સ્ત્રોતમાં શેક્સપિયરના ઇયાગોના પાત્રનો ઉલ્લેખ આવ્યો કે કેવી રીતે તેની ઈર્ષ્યા સ્થાયી સંચારીની વ્યાખ્યાને પડકારે છે. જો આપણે આજના સમયની ફિલ્મો, વેબ સિરીઝ કે નવલકથાઓ જોઈએ, જેમાં ઘણા જ જટિલ અને લાંબા સમય સુધી ચાલનારા ભાવો બતાવાય છે, જેમ કે લાંબો સમય ચાલતો ગિલ્ટ, કે કોઈ પાત્રનો ઓબ્સેસિવ પ્રેમ, કે પછી કોઈ સામાજિક મુદ્દા પરનો સતત ગુસ્સો,
હા, ઘણા ઉદાહરણો મળી શકે.
તો શું આવા ભાવો આ જૂના ભારતીય વર્ગીકરણમાં બરાબર બેસે છે? શું તેમને સ્થાયી કહેવા કે સંચારી? કે પછી આ માળખું આજે પણ આપણને એ સમજવામાં મદદ કરે છે કે આપણે પાત્રો અને વાર્તાઓ સાથે ભાવનાત્મક રીતે કેવી રીતે જોડાઈએ છીએ?
આ એક રસપ્રદ પ્રશ્ન છે જેના પર સૌ વિચારી શકે.
આ ઊંડાણપૂર્વકની સફરમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.
આશા રાખીએ કે આ ચર્ચા આપ સૌને કલા અને સાહિત્યના તમારા પોતાના અનુભવો વિશે નવેસરથી વિચારવા પ્રેરણા આપશે.